पूज्य गुरुदेव सिंह ना वचनामृत एमा 26 नंबर ना बोल पर आपड़े आया छे। दया धर्म एटले सो 26 नंबर नो बोल छे। सामान्यपणे जैन धर्म माटे क्यों शब्द वपराय छे? धर्म माटेनी व्याख्या मा અહિંસા પરમો ધર્મ એના ઉપર અહીંયા છે કે અહિંસા અને અહિંસા એટલે દયા, એ દયારૂપ ધર્મ કોને કહેવાય? દયાની અહિંસાની જ્યાં વાત ચાલે ત્યાં આખી નજર જ આખી ક્યાં જાય છે? બહિર્મુક્તામાં બીજા જીવ ઉપર કરુણા આવે છે, પોતાને પોતાના ઉપર દયા કરુણા નથી આવતી। એક પૂજ્ય બેનસી ચર્ચામાં અત્યારે બહુ એને ખરેખર આપણે આપણા આત્માને પૂછ, મને મારી આત્મહિતની લગ્ની કે દરકાર કે જરૂરિયાત લાગે છે કે નથી? બહુ જ જરૂરી પાયામાં એ છે, પ્રયત્ન કરીએ તો શેનો પ્રયત્ન કરશું? આપણે અનુકૂળતા આ જીવન પર્યંત રહે એટલે મારી સફળતા, બસ એનાથી આગળ કોઈ જ આપણે વિચારણા કરતા નથી। કોઈ કે અમે સુખી છીએ એમ અમે નથી માનતા, અમે દુઃખી છીએ માનીએ તો બરોબર છે કે નહીં? દુઃખી છીએ એમ અમે માનીએ, દુઃખી છીએ એમ માનવામાં પણ વિપરીતતા શું છે? હું કોઈ પ્રતિકૂળતાથી દુઃખી છું એ મનાય છે, આકૂળતાથી હું દુઃખી છું એ નથી મનાતો। ટોડરમલજી એટલા માટે ત્રણ પ્રકારની વિપરીતતા કરી છે। ત્રણ પ્રકારની કીધી છે? કઈ કીધી હશે? કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા। આપણે જો યથાર્થપણે સુખ કે દુઃખ, મુખ્યતા ચલો સુખ જ આવે એ તો ભૂલ માનશું છે, પણ હું દુઃખી છું એ માનવામાં પણ આપણી શું ભૂલ થઈ જાય છે? કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા। કારણ શું માનીએ છીએ? આપણા દુઃખનું કારણ શું માનીએ છીએ? પ્રતિકૂળતા, ઈચ્છા પ્રમાણે નથી થતું। અને એ પણ વાત કરી, ખરેખર જો વિચાર કરશું ને તો ખબર પડશે આપણી ઈચ્છા પ્રમાણે માંડ 1-10% માની લો થતું હશે અને માની લઈએ હું સુખી છું। એ તો ઘણી વાર વિચાર કરીએ છીએ ને, ખરેખર ઈચ્છા પ્રમાણે થાય કે થવા યોગ્યની ઈચ્છા કરીએ છીએ? થવા યોગ્યની ઈચ્છા કરીએ, ક્યારે પણ એમ ન માનું કે હું ઈચ્છું તે થાય છે, ઈચ્છું એ થાય છે, ન થતું થતું હશે નહી? જો ઈચ્છા પ્રમાણે થતું હોત તો આ જીવ ક્યારેય પણ બીજી ઈચ્છા કરત જ નહીં। એ તો આપણને ખબર છે કે આટલું શક્ય છે એની ઈચ્છા કરીએ છીએ। અહીંથી સોનગઢ જવું છે, કેટલી કલાકમાં પહોંચવું છે? ગિવન એ ચોઈસ કહીએ ને, ગિવન એ ચોઈસ, અહીંથી સોનગઢ કેટલા કલાકમાં પહોંચવું છે? કેટલા કલાકમાં? ઈચ્છા તો એવું છે વિધિન નો ટાઈમ પહોંચી જાઓ, પણ ખબર છે શક્ય નથી। તો ભાઈ કદાચ ફ્લાઇટમાં જશો તો 1.25 કલાક જે એક ટાઈમ હશે એની ઈચ્છા કરીએ જીવનમાં। એટલું માટે ફરીથી, એટલા કોઈ પુણ્ય લઈને આવ્યા જ નથી કે બધું ઈચ્છિત પ્રમાણે થાય। આપણી વાત ન કરી, કોની વાત કરી? દેવ પર્યાયમાં પણ કહી દીધું, ન્યા પણ શું હોય છે? તૃષ્ણાને વશ, ત્યાં પણ ઓછા, એને વધારે વૈભવ કેમ છે, એને વૃદ્ધિ કેમ છે, મને કેમ ઓછી છે? તો ફરીથી વિપરીતતામાં ત્રણ, દુઃખ કે સુખ માનીએ એમાં એક શું છે વિપરીતતા? કારણ વિપરીતતા। શું માની બેસીએ છીએ આપણે? અનુકૂળ સામગ્રી એનાથી મને શું છે? સુખ છે, અને પ્રતિકૂળ સામગ્રી એનાથી દુઃખ, એક કારણ। બીજું શું? સ્વરૂપ વિપરીતતા। શું સ્વરૂપ વિપરીતતા? એ પણ એક વિચારવા જેવું છે, જ્યાં વેદન થાય છે ત્યાં કોઈ દી જોતા નથી। વેદન ક્યાં થાય છે? સંયોગમાં કે પરણતીમાં? વેદન ક્યાં થાય? પરણતીમાં થાય એનો વિચારતા નથી। અને વેદનનો પલટો કરવો છે તો તારે સ્વભાવ સન્મુખ થવું પડશે એ વિચારતા નથી। ક્યાં વેદન થાય છે એ પણ વિચારતા નથી, અને કોના લક્ષે અવલંબે આધારે મારું વેદન દુઃખમાંથી સુખમાં પલટો થશે એ વિષયનું વિચારતા નથી. આ એક વિચારણા આપણે ઊંડી તો કરવી જ પડશે, નહીતર એ જ સંયોગના પલદાવના નિર્થક વિકલ્પોમાં જીવન ગયું છે, જઈ રહ્યું છે અને જવાનું છે. આવો અપૂર્વ યોગમાં કાંઈ પણ નવું કરીને નથી જવાના. આપણે જેવો ભૂતકાળ ગાળ્યો છે એવો જ ગાળીએ છે, ભવિષ્ય એવું જ રહેવાનું છે. તો કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ત્રીજી કઈ લીધી છે, ભેદાભેદ વિપરીતતા. થોડોક અભ્યાસ તો જોશે આપણને. ગુરુદેવસિંહે તૈયાર માલ આપ્યો છે ને એટલે આપણે જાણે શું થઈ ગયા છીએ, પ્રમાદી આળસુ થઈ ગયા છે. ગુરુદેવસિંહ પોતાનો થોડોક અભ્યાસ થશે, પોતાને નિર્ણય કરવાની એક ટેવ પડશે. આ બધું આપણે શું લઈએ છીએ, ઉધાર લીધેલું છે. આપણું પોતાના જ્ઞાનમાં નિર્ણય એનાથી પણ ઉપયોગને સ્થિર કરવો પડશે. સાંભળવામાં ને એમાં શું હોય છે, ઉપયોગ કંઈ ભટકે તો કાંઈ નથી, પણ પોતે જો અભ્યાસ કરવા બેસે તો શું કરવું પડશે, કમસે કમ શું કરવું પડશે, ઉપયોગને ત્યાં લગાવવો પડશે. એવી તો એક ટેવ પાડીએ. તો એ પૂજ્યબેન છે, સરસ ચર્ચામાં બધું કીધું. ખરેખર મૂળમાં એ છે, પોતાને પોતાના આત્મહિતની કરવાની કોઈ દી એટલી લગની કે એવી જરૂરિયાત કે એવું લાગ્યું જ નથી. વધારે વધારે લાગ્યું છે કે જે અનુકૂળ સંયોગ છે એવો ને એવો રેન મારું જીવન પૂરું, બસ એનાથી અધિકતા તૃષ્ણા હશે કદાચ વધારવાની, પણ છે એટલામાં જીવનમાં એ કોઈ એક જૈન થઈને આત્માર્થી થઈને એનું જીવન કેવું હોય એ આપણે એક વિચારવા જેવું છે. ચલો આપણે આપણા વિષય 26 નંબરના બોલ ઉપર. દયા ધર્મ એટલે શું, ફરીથી અહિંસા પરમો ધર્મ એ બીજા શબ્દોમાં એટલે શું. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી, દયા સ્વભાવી પ્રભુ છે. કોણ? અમે તો શું ભગવાન કેવા હોય, હંમેશા દયા જ હોય ને. તારી કરુણાનો કોઈ નહીં, સરસ અવાજે આપણે ગાઈએ છીએ ને, ભગવાનની તો કરુણા જ હોય ને. આપણે ભલે ખોટું કરીએ પણ ભગવાન તો આપણને બધું માફ કરે ને. એક કરુણા પણ કેવી હોય, એક કસાઈ અને એક અકસાઈ. કસાઈ એટલે મંદ કસાઈવાળી એક કરુણા, અને કેવી હોય છે અકસાઈ કરુણા, અરિહંત તીર્થંકર પરમાત્માની અકસાઈ કરુણા છે. જ્ઞાનીઓની અથવા તો આપણે મંદ કસાઈવાળી કરતા હોય છે. કોઈ જીવને દુઃખી જોઈને ધર્મ કેમાં છે, મંદ કસાઈમાં કે અકસાઈપણામાં. અકસાયપણાનું જે દયા છે એ જ સાચો ધર્મ છે, અને એ અકસાયપણાની જ્યાં દયા હોય છે ત્યાં સહેજે કસાઈની મંદતાનો ભાવ આવે એને વ્યવહાર ઉપચારથી દયા ધર્મ કરુણા કહેવામાં આવે. તો અહીંયા પહેલી શરૂઆત ગુરુદેવસિંહ ક્યાંથી શરૂ કરે છે, આત્મા જ પોતે કેવો છે, દયા સ્વભાવી. ફરીથી દયા સ્વભાવી, છેલ્લો પહેલો તો જ્ઞાનાનંદ નહીં લીધું, છેલ્લે શબ્દ કયો લીધો, દયા સ્વભાવી. તો દયા એટલે શું હશે, ત્યાં કસાઈની મંદતા, અથવા દયા કોના ઉપર પાડીએ આપણે, કોના ઉપર, પર તો ખરા પણ અરિયન સિદ્ધ ભગવાન ઉપર દયા કરીએ ને ન કરીએ, તો કોના ઉપર કરીએ, દુઃખી જીવ ઉપર કરુણા હોય, દુઃખી જીવ ઉપર દયા હોય. તો દુઃખી કોણ દેખાય છે, છ કાયના જીવો દુઃખી તો એ જ દેખાય છે ને, પાંચ એકેન્દ્રી અને એક ત્રસ એ દુઃખી દેખાય છે ને. તો ક્યારેય વિચાર કર્યો કે હું પણ શેમાં આવું છું, અત્યારે ત્રસમાં આવું છું કે નહીં, તો હું પણ પોતે એક દુઃખી છું એમ પોતાને કેમ નથી. અને અહીંયા દયાનો અર્થ શું કર્યો છે, વિતરાગ સ્વભાવી ઇઝ ઇક્વલ ટુ દયા સ્વભાવી. મોટો હાઈફન છે ને, તો આત્મા કેવો છે? પોતે શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાન આનંદ અને સાથે શું છે? ત્રિકાળ વિતરાગ સ્વભાવી. તો રાગ છે એ જ પોતે શું છે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં બોલીએ તો છીએ આપણે પ્રતિક્રમણમાં, રાગની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે, અને અહિંસા નામયા દયા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું. આ વાત જગતમાં ન ચાલે, બહુ આશ્ચર્ય ન કરવું, કારણ કે પરાલંબી જ આખી ધારા હોય છે જગતમાં. કોઈ પણ આપણે કોઈની માટે ટીકા કહેવું નહીં, પણ એક સામાન્યપણે જગતમાં શું હોય છે? પરાલંબે તમે સુખી થશો, તમારે અમારા આશ્રયમાં આવવાનું, અમારી ભક્તિ કરવી, દેન વિલ સી તમને સુખી કરવા કે ના. આખો જૈન દર્શન એનાથી જુદું છે. કોઈની સાથે સરખામણી થાય એવું પ્રશ્ન જ નથી. સ્વાલંબપણે તું સુખી થજે, ભગવાન તને સુખી નહીં કરે. એવી જ રીતે અજ્ઞાન ભાવે તું દુઃખી થાય, કોઈ તને દુઃખી નહીં કરે. સ્વાધીનતા એ જ જૈન ધર્મ છે. સ્વતંત્રતા, સ્વાધીનતા આ એનું નામ. તો ફરીથી અંતર્મુક્તાનો આખો માર્ગ છે. પરાધીનપણામાં તો દુઃખી થાય, બોલીએ તો ખરા, હિન્દીમાં આવે ને પરાધીન સપને સુખ નાઈ, પણ પરાધીનતાને જ ધર્મ માનીને બેઠા છે. કોકને આધારે, કોકના અવલંબે, કોકના શરણમાં, કોઈના આશ્રયમાં. અરે તારામાં શું ખામી છે કે તું બીજાના શરણમાં જા છો? તું જ પોતે પરમાત્મા, પ્રભુ, ભગવાન છો, તારામાં પૂર્ણતા ભરી છે. હા, એટલું હોઈ શકે છે, એ પૂર્ણતામાં પૂર્ણપણે સમાઈ ન શકું ત્યારે વિકલ્પ ઉઠે છે. તો વિકલ્પના કાળમાં ઉપયોગ બહાર જાય છે, તો આવા પૂર્ણ તત્વને બતાવનારા પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. બાકી એ કોઈ આવશ્યક કરવાયોગ કર્તવ્ય ધર્મનું નથી. ખરેખર તો શું છે? પોતે જ કેવો છે? પૂર્ણ તત્વ છું. પૂર્ણ તત્વમાં પૂર્ણપણે સમાઈ જવું એ જ પૂર્ણતા છે. તો એ અહીંયા કે આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી છે, એનો અર્થ દયા સ્વભાવી પ્રભુ છે. રાગ ઉત્પન્ન થાય એમાં હિંસા શું હશે? કોઈક જીવ પ્રત્યે દ્વેષ કરીએ, ક્રોધ કરીએ તો ચલો હિંસા થાય, એ તો સ્વીકારી શકાય. પણ કોઈના પ્રત્યેનો રાગ, ભલું ઈચ્છવાનો રાગ, ચલો કોઈને બચાવવાનો રાગ, એમાં હિંસા શું થાય? એમાં હું પોતાનું મરણ શું થાય? એમાં પોતાની શું હિંસા કરી? પહેલું એક વિચારવું, આત્મા આ હિંસા સામાન્યપણે કોને કહે? હિંસા કોને કહે? પ્રાણોનો ઘાત કરવો, પ્રાણનો સામાન્યપણે છે ને. તો આત્માના ક્યા પ્રાણ છે? ચૈતન્ય ભાવ પ્રાણ છે. અને રાગ એ ચૈતન્યને અનુરૂપ છે કે ચૈતન્યમય સ્વભાવ વિતરાગ સ્વભાવથી વિરુદ્ધ છે? તો એ જેટલો રાગ ઉત્પન્ન થવાનો, એટલા ચૈતન્ય ભાવ પ્રાણની શું થવાની છે? હાનિ થવાની છે. અને તેથી તો એનું નામ હિંસા કીધું છે. હિંસા આપણે એમ થાય કે કોઈનું અમે ભલું ઈચ્છે, સારું ઈચ્છે, એને બચે, એમાં હિંસા શું કરીએ? ફરી ફરીને શું થાય છે? નજર ક્યાં જાય છે? એક પર ઉપરની નજરમાં બીજાને મારવા ન મારવા એના ઉપરની જ વિચારણા છે. પોતાને પોતાના અસ્તિત્વમાં શું હાનિ થાય છે, શું વિરુદ્ધતા થાય છે, વિપરીતતા થાય છે, એ વાતની વિચારણા જ છૂટી ગઈ છે. પ્રાપ્ત કરવાની, પુરુષાર્થ કરવાની વાત તો દૂર રહી, પણ સ્વભાવ તરફની વિચારણા પણ છૂટી ગઈ છે. તો એ અહીંયા કહે છે ગુરુદેવજી કે તું જ પોતે દયા સ્વભાવી પ્રભુ છો, તું જ વિતરાગ સ્વભાવી છું. જો એટલા માટે લીધું, વિતરાગ સ્વભાવીનો અર્થ શું કર્યો? વ્યાકરણમાં ખબર હશે ને, મોટો હાઇફન આવે એનો અર્થ શું છે? એનો બીજો અર્થ ઇક્વિવેલન્ટ. તો વિતરાગ સ્વભાવી કીધો, એનો જ બીજો અર્થ શું કીધો? દયા સ્વભાવી. જ્યાં જ્યાં રાગ છે ત્યાં સમજવું સ્વભાવની હિંસા થાય છે. સાધક દશામાં પણ અસ્થિરતાનો રાગ ઉઠે છે, અને જો એ એ રાગમાં જો વિપરીતતા વિરુદ્ધતા ન થતું હોત તો પછી સાતમા ગુણસ્થાને સુદોપયોગ દશામાં જઈને શ્રેણી સકામ માંડવી. અશુભ રાગની તો જવા દઈએ અથવા ક્રોધના હિંસાના ને એને, પણ શુભ રાગ કસાઈની મદતામાં પણ જો કાંઈક ઠીકપણું હોત તો એને છોડીને પૂર્ણ વિતરાગ સુકામ થવું. તો એ અહીંયા સૂચવે કે વિતરાગ સ્વભાવી એ જ સાચું શું છે, દયા સ્વભાવી પ્રભુ છે. આ શું દેખાડ્યો, વિષય. શેનો વિષય ચાલે છે અહીંયા? પહેલા જ બોલ શરૂઆતમાં ગુરુદેવ શું, દયા ધર્મ એટલે શું? તો પહેલી શરૂઆત ક્યાંથી કરી કે દયારૂપી ધર્મ જો તારે પ્રગટ કરવો છે તો પ્રગટ કરવો છે, તો પ્રગટ કરવો છે કોને સૂચવે છે? દ્રવગુણ પર્યાયમાંથી કોને સૂચવે છે? પર્યાયને. અને એટલું સમજવું, જો પર્યાય જોતી હશે તો તારે ગુણ જોશે એવો, અને ગુણ કોઈને કોઈ દ્રવ્યમાં હશે. મારે ગળું ખાવું છે એવી ઈચ્છા થઈ તો હું કોને શોધીશ, કોને શોખે? ગળ પણ જોવે છે, ગળો સ્વાદ જોવે તો હું કોને ગોતીશ? શું કામ સાકર? તો ત્યાં આપણે નક્કી કરીએ કે સાકર છે એનો ગુણ કયો છે, ગળપણ છે, અને તો મને ગળ્યો સ્વાદ, ત્રણેય આવી ગયું. સાકર પદાર્થ એનો સ્વભાવ ગુણ કયો છે, ગળપણનો, અને એને ચાખતા શું થશે, સ્વાદ. અરે આવી તો દરરોજ કરીએ છીએ, પણ ફરીથી વિચારણા ક્યાં કરીએ છીએ જીવનમાં? આ બારમાં ન્યાય તો છે કે નહીં? આંબો એને ઉગાડવો છે તો બી શેનું વાવશે, લીંબોળીનું નહીં? કેમ, એવું શું કામ, એવા ક્યાંથી નિયમ કાઢ્યા તમે? અરે જગતનો એક સહજ નિયમ છે, કારણ હશે તો કાર્ય થશે. તારે જો સુખમય કાર્ય જોવે છે તો સુખમય પદાર્થ પાસે જવું. તો અહીંયા એ વાત ગુરુદેવ શ્રી લે છે કે તારે દયા પ્રગટ કરવી છે, કરુણા કરવી છે. તો દયા માટે કોની પાસે જવું પડશે? તારે દયા સ્વભાવી પદાર્થ. અને દયા સ્વભાવી પદાર્થ કોણ કીધો? કે આત્મા કીધો. આપણે ફરીથી દયા એટલે છે ને એ જ ફરીને ત્યાં મનમાં એટલું બેસી ગયું, ઠસી ગયું છે કે બીજા જીવ પ્રત્યે તું તને જીવપણે માને છે કે નહીં, તો બીજા જીવની જેમ હિંસા થાય એમ તારી હિંસા થાય કે ન થાય? તને તો તારી હિંસા થાય છે, એમાં કારણ કોણ છે? તારો વિપરીત ભાવ નહીં, સ્વભાવથી વિતરાગ સ્વભાવથી વિરુદ્ધે રાગ તારું કારણ નહીં. તો એ અહીંયા કહે છે તું જ પોતે દયા સ્વભાવી છો. જો તું દયા સ્વભાવી ન હોત તો આત્માના આશ્રય દયારૂપ ધર્મ પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? તો આત્મા એ પદાર્થ છે, એનો વિતરાગ સ્વભાવ કહો કે દયા સ્વભાવ કહો, અને તો એના આશ્રય પર્યાયમાં વિતરાગતા રૂપ દયા ધર્મ પ્રગટ થયા વગર રહેશે. આ વિષય દેખાડ્યો પહેલા. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, અને ફરીથી દયા કરુણા શું છે એનો અર્થ શું? જેવા છે તેવા પર્યાયમાં પ્રગટ થવું. જેમ કોઈ જેવો છે એવો એને રાખવો, એનું નામ શું કરી? એના ઉપર દયા કરી. જેવો છે એનાથી વિપરીત એને કર્યો, મારી નાખ્યો કે એનાથી વિપરીત થયો, એમ જેવો સ્વભાવ છે જેવા રૂપે અસ્તિત્વ છે એવા રૂપે રાખવો, એનું નામ શું કહ્યું? દયા કરી છે. તો એ અહીંયા આત્મા કેવો છે? શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી, દયા સ્વભાવી પ્રભુ છે. હવે પ્રગટ કેમ કરવું? જેમ સાકર ગળું ખાવાની ઈચ્છા થઈ કોની પાસે આપણે પહોંચ્યા? ગળો જેનો સ્વભાવ એવા સાકર. હવે શું કરવું? કે તેમાં અંતરદ્રષ્ટિ કરતા, તેમાં એટલે કોમાં, કોમાં આત્મા તો ખરો જ, દયા સ્વભાવી આત્મામાં ફરીથી શું પ્રગટ કરવું છે? દયા ધર્મ. તો કોની પાસે આપણે જવું છે? દયા સ્વભાવી આત્મામાં. તેમાં અંતરદ્રષ્ટિ કરતા શું થયું? શું થયું? બહિર્દ્રષ્ટિ એનો પછી સામે નાસ્તિ છે, પર્યાયમાં રાગાદી ઉત્પન્ન થતા અંતરદ્રષ્ટિ થઈ તો હવે શું નહીં ઉત્પન્ન થાય? રાગ નહીં ઉત્પન્ન થાય? નહીં થાય. કેમ નહીં થાય? અંતરદ્રષ્ટિ બહિર્મુક્તામાં રાગાદી પ્રગટ થયા વગર રહેશે નહીં. અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં. કોણ નહીં વિલય થતા? કોનો વાને? અનાદિકાળથી મોહ બુદ્ધિ રાગ દ્વેષ જે છે અંતર્મુખ અવલોકન કરજે એ નાશ થયા વગર એને અલ્પકાળમાં. અલ્પકાળમાં કે ઘણો ટાઈમ લાગે? તે સમય તો થોડોક જાય પણ પૂરેપૂરો જતા ઘણો ટાઈમ લાગે ને. અસંખ્ય સમય વિચારવા જેવું છે. આનંદ કાળનો તારો અપરાધ અસંખ્ય સમયના પુરુષાર્થે ટળી શકે છે. માર્ગ સહેલો છે કે અઘરો છે? દોષ કેટલા કાળનો? અનંત કાળનો. અનંત કાળ અને ટાળવા માટેનો પુરુષાર્થ કેટલો? અસંગ. આનાથી સહેલો શું હોય? અને અસંગમાં ટાળીને એના ફળ કેટલા સમય સુધી? અનંત કાળ. સાદી અનંત કાળ. તો આવો શું છે? ખોટનો ધંધો છે કે પ્રોફિટનો છે? આ પ્રોફિટનો છે પણ ઓલામાં દેખાયું અહીંયા દેખાતું નથી ને. ઓલું તો બેંક બેલેન્સ વધે, બધું આ વધે, અહીંયા કાંઈ બહુ જ બહુ જ. આજ પૂજ્ય બેનસીએ કીધું વિચારણા ઊંડી કરવી જ પડશે, નહીતર ક્યારેય જ્ઞાનમાં સમાધાન નહીં થાય. અને જ્ઞાનમાં સમાધાન નહીં થાય આકુરતા ચાલુ રહે. ઊંડી વિચારણા વગર જ્ઞાનમાં ક્યારે સમાધાન નહીં થાય અને જ્ઞાનના સમાધાન વગર આકુરતા મટવાની નથી. નાના છોકરાને ઓલું જેને કે ને ગુસ્સો કરીને બેસાડી દીધો કે ચૂપ રહેજે ને તો હજી મારીશ, તો ઉલટાનો શું છે? સમાધાનથી ચૂપ થયો છે કે ડરથી કહ્યો છે એને? એમ જ્ઞાનમાં યથાર્થપણે વિચારણા કરીને. તો અહીંયા તેમાં અંતરદ્રષ્ટિ કરતા ઉપયોગને સંકેલીને બહિર્મુક્તામાંથી અંતર્મુક્તામાં જતા હવેનું ફળ શું આવે છે? પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થતા. એનો અર્થ શું થયો? આગળ સાથે લિંક. રાગાદિ ઉત્પન્ન થતા હતા ત્યાં સુધી દયા ધર્મ નહોતો, હિંસા કરતા હતા. અને જ્યાં અંતરદ્રષ્ટિ આત્મા દયા સ્વભાવી આત્માની અંતરમાં દ્રષ્ટિ કરી તો હવે પર્યાયમાં રાગાદિ ઉત્પન્ન થતા. રાગાદિ એ કહેતા કોણ? દ્વેષ ભાવ તો નહીં, રાગ પણ નહીં, એમાંય અશુભ તો નહીં, શુભ રાગ પણ નહીં. અને એ રાગાદિ ઉત્પત્તિ ન થતા ચૈતન્યની નિર્મળ પણતી એટલે કે વિતરાગ પણતી ઉપજવી આ તે દયા ધર્મ છે. આવી ગયા ત્રણ કોણ આવ્યા? આત્મા દયા સ્વભાવી અને આ પ્રગટ થયો એ દયા ધર્મ છે. ઉપજતા તે દયા ધર્મ છે. આત્મા કેવો છે? દયા સ્વભાવી. અને એ દયા સ્વભાવી આત્મામાં અંતરદ્રષ્ટિ કરતા જે નિર્મળ વિતરાગી પણતી થાય આ તેનું નામ દયા ધર્મ કહેવાય છે. અને ધીસ ઇઝ રિયલમાં શું છે? અહિંસા પરમો ધર્મ છે. તત્વ અભ્યાસ વગર આ કોઈ સોલ્યુશન નથી. શોર્ટકટ કોઈ સોલ્યુશન છે નહીં કે તત્વ શું છે. રાગની ઉત્પત્તિ એ સ્વભાવથી વિરુદ્ધ હોવાથી એમાં હિંસા છે. રાગની ઉત્પત્તિ એટલા માટે જ શબ્દ આપ્યો ચૈતન્યની નિર્મળ પણતી. પછી મોટા બે હાઇફન છે ને, એ વચ્ચે કયો શબ્દ વાપરો છે? વિતરાગ પણતી. એનો અર્થ છે રાગ છે આત્માની વિરુદ્ધ પણતી છે. અને વિતરાગ પણતી થવી શું છે? ચૈતન્ય નિર્મળ પણતી. અને એટલા માટે જૈન ધર્મને આપણે કેવો કહીએ છીએ? વિતરાગ ધર્મ કહીએ છીએ. વિત દ્વેષ નથી કહેતા ને. દ્વેષ ભલે હોય પણ રાગ છૂટી જવો જોઈએ. દ્વેષ આપણે તો ખાલી રાગ કહીએ, વિતરાગ જૈન ધર્મને કહીએ છીએ. વિત દ્વેષ કેમ નથી કહેતા? અરે ભાઈ, દ્વેષ છોડવાનું તો જગતમાં ઘણા કહેનારા મળી જશે પણ રાગ છોડવાનું કોણ કહેનાર છે? એક વાત. અને જે વિતરાગ હશે એ પહેલાં તો દ્વેષ છૂટી જ ગયો હશે. કોઈ ગ્રેજ્યુએટ થાય પછી એમ ના કે તું મેટ્રિક થયો તો કે નહીં પૂછાય. કે એ તો ઇમ્પ્લાઇડ કે ને ગ્રેજ્યુએટ છે, એનો અર્થ શું છે? એમ જે રાગ રહિત થયો એની પહેલાં તો શું છૂટ્યો હોય? દ્વેષ જ છૂટી ગયો હોય છે. માટે વિતરાગ કહેતા એમાં એ વાત સમાજ. તો ફરીથી, રાગાદી ઉત્પત્તિ ન થતા ચૈતન્યની નિર્મળપણથી ઇઝ ઇક્વલ ટુ સંવર નિદ્રા, મોક્ષનો માર્ગ. અને એનું નામ અહીંયા આપ્યું વિતરાગ પણતી ઉપજવી, તે દયાધર્મ છે. અને એ દયાધર્મ કેવું છે? આત્મા રૂપ છે. જેવો આત્મા દયા સ્વભાવી છે એવી જ પણતી, બે ઇક્વલ થઈ ગયો. જેવો સ્વભાવ એવું પણમન. જેમ કોઈ જેવો છે એવો રાખવો એના પ્રત્યે એની દયા, જેવો છે એનાથી વિપરીત કરવું, પ્રાણ નાશ કરવા તે તો વિપરીત થયું. તો આત્મા દયા સ્વભાવી, આત્મા વિતરાગ સ્વભાવી, એવી વિતરાગ પણતી થાય, નિર્મળ પણતી થાય, આ તે દયાધર્મ છે અને તે આત્મા રૂપ છે. આમાં ક્યાંય બીજી વાત જ ન આવી. કોઈ જીવને બચાવવા ગમે એમ કરી પાણીમાં તણાતા હોય તો બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, પછી એકેન્દ્રિય જીવો છે, પૃથ્વી કાયના, અગ્નિકાય, વનસ્પતિ કાય, જલકાય, બધા વાયુ કાય, એવું તો કાંઈ જ વાત ન આવે. અમે તો એમ સમજતા છ કાયના જીવોની રક્ષા કરવીને એ બધાને શું કહેવાય છે? દયા ધર્મ કહેવાય. અરે ભાઈ, પહેલાં તું તારી દયા કરતા તો શીખ. આ તો તરતા આવડતું નથી ને બધાને કહે હું તમને તરતા શીખડાવીશ. થઈ શકે ને, એમાં શું છે? ભલે મને ન આવડે, હું તો બીજાને શીખડાવી શકું. એમ અહીંયા સ્વદયા શું કહેવાય? પોતાની દયા, એની વાત છે. તો એ આવી જે નિર્મળ પણતી થાય એ આત્મારૂપ છે. આ અને બીજો અર્થ, આત્માના સ્વભાવ રૂપ છે. કોણ છે આત્મારૂપ? આત્માના સ્વભાવરૂપ કોણ છે? દયાધર્મ. અને દયાધર્મ એટલે શું? જે કોઈ ચૈતન્યની નિર્મળ વિતરાગી પણતી થાય એ દયાધર્મ છે અને એ આત્મા રૂપ છે. એનો અર્થ કે દયા સ્વભાવી આત્માનો એ સ્વભાવરૂપ છે. અને આવી દયા ધર્મ સમ્યક દ્રષ્ટિને હોય છે. આવી વિતરાગતાનો પ્રવાહ સમ્યક દર્શન થતા શરૂ થાય છે. અને ક્યાં સુધી રહે? કેટલામ ગુણસ્થાન સુધી રહે? છઠ્ઠા સુધી રહે? ક્યાં સુધી રહે? અહીંયા લખ્યું ને, આવા આવો દયાધર્મ સમ્યક દ્રષ્ટિને હોય છે. ઓકે, સમ્યક દ્રષ્ટિ ક્યાં સુધી હોય? વિકલ્પ હોય ત્યાં સુધી રહે? છઠ્ઠા સુધી? ક્યાં સુધી? બારમા સુધી? તો ક્યાં સુધી? આનંદકાળ ક્યાંથી? સિદ્ધ ભગવાન તો કોઈ દયા જ ન પાડતા હોય, ક્યાંથી હોય? ફરીથી એ જ વાત આવશે, બીજાની પાળે. એટલે અરે ભાઈ, આ વિતરાગતા છે અને એકવાર વિતરાગતા પ્રગટી એ સાદી અનંતકાળ રહેશે તો અનંતકાળની ધર્મની કોઈ મર્યાદા હશે? અને જો સિદ્ધ ભગવાનને ન હોય તો ધર્મ વગર ને શું છે? આ શેની વાત ચાલી છે? દયા ધર્મ વિતરાગતાની વાત છે. અને એ પ્રગટ થયું ભલે પહેલાં અલ્પ હતી, પછી શું છે? પૂર્ણ રૂપે. પણ એ દયા ધર્મની ધારા તો નિરંતર રહ્યા જ કરતી હોય છે. તો આવો દયા ધર્મ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે અને એની ધારા રહે છે. પણ કોને ન હોય આવો દયા ધર્મ? મિથ્યા દ્રષ્ટિને ન હોય. કોને ન હોય? શું લખીશ? શું લખીશ? અજ્ઞાનીને ન હોય ને. મને તો, મને તો હોય જ ને. નહીં, આટલા બધા જીવોની બધું દયા પાડે ને બધું, ફરી ફરીને કોઈને એમ થાય આમાં તમારી કાંઈ વાત જ બીજી ન આવે. બસ કોઈને ગરીબને કરું, હેલ્પ કરું, ના કરું, બધું ફરીથી. તું એકવાર આત્માની દયા કર લે, પછી તારા પરિણામમાં જોજે. સહજપણે બીજા જીવો પ્રત્યે કરુણાનો ભાવ આવ્યા વગર રહેશે નહીં. પણ મીંડા ભેગા કર્યાને આંકડો નથી લખતો. તકલીફી છે. શું છે? ઝીરો ઝીરો કેટલા લખીએ તો એની વેલ્યુ કહેવાય? ઘણી કહેવાય ને. ઝીરો ઝીરો લખ્યું, અરે સામે એક 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 આંખ લખજે, ભલે મિનિમમ એક લખજે. એમ સમ્યક દર્શન પોતાની આત્માની વિતરાગતા રૂપની દયા એકવાર કરજે. તારા પરિણામો સેજે એવા થઈ જશે કે બીજા જીવોને અરે એવી જો દશા ન હોત ને તો કોઈ દી આ જીનવાણી શાસ્ત્ર ન રચાણા હોત. આ શાસ્ત્રો રચાશે કોણે રચાશે? સાધક જીવોએ આપણા ઉપર કરુણા કરીને આની રચનાઓ કરી છે. આપણને મિથ્યાત્વથી સંસાર સમુદ્રમાં ડૂબેલા જોઈને એમને કરુણાથી થયા છે. કરુણા બિના હૃદયે કરી બોલીએ તો છીએ સમયસાની સ્તુતિમાં આપણ, તો એ આખું સ્વદયાપૂર્વક પરદયાની આખી વાત ચાલે છે. આવી સ્વદયા કોને પ્રગટ હોય છે? સમ્યક દ્રષ્ટિને હોય છે. અજ્ઞાની એટલે આપણને હોતી નથી. તો શું કરવું છે? પ્રગટ કરવાનો પુરુષાર્થ કરજે. હવે આ નિશ્ચય દયાપૂર્વક યથાર્થ વાસ્તવિક પરમાર્થ દયાપૂર્વક શેની વાત કરે છે? વિકલ્પના કાળમાં આવી પોતાના સ્વભાવમાં એકાકાર રૂપની પણતી થઈ ગઈ છે, ઉપયોગ ટકતો નથી. ફરીથી પણતી રહેવી અને ઉપયોગ ટકવો શું ફરક છે? સ્વભાવની સન્મુખતાની પણતીનું ધારા રહેવી અને ઉપયોગ ટકવો બેમાં શું ફરક છે? પણતી રહેવી એ તો સમ્યક દર્શન જ્ઞાનમાં નિરંતર ધારા છે, અને ઉપયોગનું ટકવું એ ચારિત્રનો પુરુષાર્થ છે. ચારિત્રની પુરુષાર્થમાં એટલી તીવ્રતા નથી, માટે ઉપયોગ ટકતો એ ચારિત્રની જેમ જેમ ઉગ્રતા થતી જશે એમ શું થતું જશે? વારંવાર ઉપયોગ અંતર આવશે અને ટકવાનું ડ્યુરેશન વધતું જશે. ફ્રિકવન્સી જેને કહે ને વારંવાર, અને મુનિ દશામાં તો કેટલી વાર આવે દિવસના? હજારો વાર ઉપયોગ અંતર સન્મુખતાનો થાય છે. સેના કારણે થયું? ચારિત્રની ઉગ્રતાએ. શ્રદ્ધાના પુરુષાર્થે તો પણતીને શું કરી છે? સ્વભાવમાં નિરંતર ધારા પ્રવાહ. એક સમય પણ પણતી જો સ્વભાવનો અવલંબન છૂટી જશે તો એ દશા જ નહીં રહે. તો પણતીની ધારા રહે છે, પણ ઉપયોગ ટકવો ન ટકવો કોને આધીન છે? એ ચારિત્રના પુરુષાર્થની. તો અહીંયા કહે છે હવે સમ્યક દર્શન થયું, જે એક કસાયના અભાવપૂર્વકની વિતરાગતા થઈ એટલી દયા ધર્મ તો નિરંતર છે, પણ હવે ચારિત્રનો એટલો ઉગ્ર પુરુષાર્થ નથી. તો શું આવે છે? કોણ સ્ખલના પામે છે? ઉપયોગ બહિર્મુખતામાં જાય છે. તો વિકલ્પના કાળમાં સમ્યક દ્રષ્ટિને પરની રક્ષા કરે છે. પરની રક્ષા કરે છે. આ તો સારું, અમે વિકલ્પ કરશું, અમે કાંઈ કરશું નહીં, હાથ નહીં લંબાવીએ અમે કોઈ પાણી માથા. અમને શું કીધું? આપણે શું કરવાનું? વિકલ્પ કરવાનો ને, બચાવવાનો પ્રયત્ન એફર્ટ નહીં કરવાની ને, કરવાની ને. હા હા, તો એટલે જ ને, બચાવી ન શકતા એટલે અમે ખાલી બેઠા બેઠા કોઈ કીડી કે બધું તણાતું હોય પાણીમાં અમે જોશું, ખાલી જોશું, હાથ લંબાવશું કે ન લંબાવું? લંબાવો ને, લંબાવવું જોઈએ ને. અરે જીવનમાં ફરીને સહજ યોગમાં બની જશે. હાથ લંબાવવું એ તારું કાર્ય નથી, એ પૂદગલનું કાર્ય છે. યોગાનું યોગ સહજ બની જશે. અને એવી રીતે જો વિચારીએ ને તો જો એનો અર્થ થયો કે જે જીવને કોઈને મારવાનો ભાવ છે અને મારી ન શકે તો પાપ એને ન થવું જોઈએ. બે દ્રષ્ટાંત આપણી પાસે હોઈ શકે છે. જેવી રીતે ડૉક્ટર છે, દર્દી છે, એને બચાવવાનું શું કરે છે? ભાવ કરે છે, અને બચતો નથી તો ડૉક્ટરને કેટલું પાપ લાગે? કેમ ન લાગે? દર્દીનું તો શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું છે, પાપ લાગવું જોઈએ કે નહીં? એની સામે બીજું, કોઈને બીજાને મારવાનો ભાવ થયો અને એ દૂર ભાગી ગયો, એને કાંઈ મારી ન શક્યો તો એને પાપ લાગવું જોઈએ? પણ માર્યું જ નથી એને, માર્યું જ નથી તો શું કા? તો ત્યાં આપણે સેના ઉપર જઈએ છીએ? ભાવ તો એવો યોગ બને ન બને જુદી વાત છે, પણ ભાવ અને જગતમાં હવે પણ એક સ્વીકાર ઇન્ટેન્શન શું છે એમ કહીને કરે છે કે બારમાં પણ ક્યારે ઇન્ટેન્શન એટલે કે તારો અભિપ્રાય પ્રયત્ન, માર્યું ન માર્યું, અને ક્યારે ડિફેન્ડમાં ક્યારે કોકની ઘાત અથવા નુકસાન થાય તો પણ ત્યાં શું કરે ભાઈ? એને ઇન્ટેન્શન જોઈને બે રીતે કરે છે કે નહીં? તો આ જૈન ધર્મના તો સિદ્ધાંત છે. ફરીથી કોઈ આ કલ્પના ન કરવી કે અમારું કામ શું છે? ખાલી ભાવ કરવાનું છે ને. તો એ બહુ જો આવો સિદ્ધાંત આટલો સરસ બેસી ગયો હોય ને, તો ક્યારેક દીકરો બીમાર હોય ને તો ભાવ કરજે, ખાલી હોસ્પિટલાઇઝ નહીં કરતો. શું છે ન્યા? શું કરે છે? આ શું છે? આપણી જીવનની વિરુદ્ધતા છે. ક્યારે પણ આ રીતે વિરુદ્ધતા કરીશ નહીં. સહજ વિકલ્પ છે. બારમાં એવો હાથ આદીને બચાવવાનો યોગ બને તો નિમિત્તપણે બની જાય છે. પણ એ જૈન દર્શન કે તારો અધિકાર કેટલો છે? તારો અધિકાર તો ભાવ કરવાનો, જ્ઞાતાપણે રહેવાનો અને ભૂમિકા પ્રમાણેનો વિકલ્પ. બાકી શરીરની ક્રિયા થવી ન થવી એ તારા હાથને વાદીન, અને હું કરીશ નહીં કરું એનો અર્થ કે તને હજી પરદ્રવ્યના કર્તૃત્વનો અભિપ્રાય રહી ગયો છે. જગતમાં સહજ એવા યોગાનુયોગ બનતા હોય છે. અહીંયા એટલા માટે વિકલ્પની આખી વાત છે. વિકલ્પના કાળમાં પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત, કદાચિત પાછા શબ્દ શું છે? હંમેશા હોય છે એવું નથી. વિકલ્પ તો જુદી જુદી જાતના હોય, તો ક્યારેક હોય છે અને તો પણ વિકલ્પનો કાળ છે, તો પણ તે વિકલ્પમાં હું પરની રક્ષા કરનારો છું એવો આત્મભાવ નથી. ફરીથી શબ્દ ખાલી શું વાપરો છે? ભાવ નહીં, આત્મભાવ વાપરો છે. આત્મભાવ એટલે શું? મારા પણાનો, હું પરને બચાવી શકું છું એવા પણાનો ભાવ. સમયસારમાં એના માટે ગાથા કઈ આવે છે? આવો એ યથાર્થ આત્મવિકલ્પ. શબ્દ શું વાપરો છે? આત, ખાલી વિકલ્પ નહીં, શબ્દ વાપરો છે હું પણાનો. હું એને બચાવી શકું છું, હું એને મારી શકું છું. બંધ અધિકારમાં તો કુંદકુંદ આચાર્ય દેવ સ્વયં લખ્યું છે, તું જો બીજાને બચાવી શકે છે એનો અર્થ છે કે તે તારું આયુષ શું કર્યું એને આપ્યું કંઈ તો જ બચાવ્યો, કે એનું આયુષ હતું તો બચ્યો છે. કોઈ પણ જીવ છે એ તણાતો તો કોઈ કે મેં એને બચાવ્યો, એનો અર્થ શું થયો? એનું આયુષ નહોતું અને મેં ટ્રાન્સફર કર્યું. પહેલાં તો એક બહુ જ વિચારણા કરી છે, આપણે આપણા અનુમાનને કેટલું સાચું માનીને ચાલીએ છીએ. મેં ન બચાવ્યો તો એ શું થાત? રિયાલિટી છે, આપણું એજમ્પશન છે, આપણું એક અનુમાન છે, આપણી એક ધારણા છે. આપણા ધારણાને આપણે શું માની લઈએ છીએ? હકીકત યથાર્થ માની. બે મેં ન બચાવ્યો, ન દુઃખી કર્યો એ તું જે મત શું નહીં મિથ્યા ખરે. પ્રતિકરણમાં જોઈએ તો ઘણું બધું આપણા જીવનમાં દરેકને એપ્લાય કરી શકાય એવા સિદ્ધાંતો એમાંથી, કે હું બીજાને જીવાડું મારું તો શું છે? એનું આયુષ તે હરી લીધું કે જેથી એને તે મારી નાખ્યો? અને તે શું તારું આયુષ એને આપી દીધું કે જેથી એને તું જીવાડો? એનું આયુષ આધીન એની સ્થિતિ છે, એનું ટકવું ન ટકવું એને આધીન. અને એટલા માટે મેં બીજાને માર્યો, બીજાને જીવાડ્યો, અભિપ્રાય છોડજે. ભાવ હશે એની કોઈ ના નથી, કારણ કે વિકલ્પનો કાળ. તો વિકલ્પના કાળે આવો બીજા જીવને બચાવવાનો એ પણ કદાચિત, કાંઈ હંમેશા એક જ જાતનો વિકલ્પ હોય એમ નથી. તો એ રક્ષા કરવાનો વિકલ્પ હોય છે, પણ તો પણ તે વિકલ્પમાં, તે વિકલ્પમાં એટલે તે જ વિકલ્પના કાળે બચાવવાનો ભાવ છે પણ બચાવી શકું છે એવો અભિપ્રાય નથી. આ બે ફરક છે. બચાવવાનો ભાવ ભૂમિકામાં, અને એક નેચરલી છે, પોતાને દુઃખ ગમતું નથી તો કોઈને દુઃખ હોય એવી ક્યારેય ભાવના ન હોય. પોતાને જો દુઃખ નથી ગમતું તો બીજા પણ આવા દુઃખી થાવ એવી ક્યારેય ભાવના ન હોય. તો બીજા પ્રત્યે કરુણાનો સેજે ભાવ આવે, પણ હું પરની રક્ષા કરનારો છું, મેં બચાવ્યો તો એ બચ્યો અને ન બચાવ્યો તો ન બચત. બરાબર ને? એવું જ છે ને? આપણે હાથ કરીને જો ન બચાવ્યો તો એ શું થઈ જાત? મરી જાત ને? તો શું થાત? એનું શું થાત? જીવનમાં ભાઈ તને ભવિષ્યનું ક્યાંથી જ્ઞાન થવા માંડ્યું? તો તારા પરિણામનું વિચાર કરને. ભવિષ્યમાં બીજો જીવ મરત કે જીવત તને ક્યાંથી ખબર પડી ગઈ? આ બધા શું છે? આપણા અનુમાન છે બધા. કે આપણે કોઈ ભવિષ્યના ત્રિકાળ જ્ઞાની નથી થયા કે એને ખબર પડે. એનું આયુષ છે તો જીવશે અને આયુષ નથી તો એ મરણ થશે. તો એવો આત્મભાવ નથી. હું એને બચાવું જીવાડું એવા પોતાના કરતાપણાનો ભાવ, આત્મભાવ, હું કરી શકું છું એવા પણાનો ભાવ એ નથી. એનો અર્થ અહમ ભાવ નથી. મેં એને બચાવ્યો, મેં એને જીવાડ્યો એવો અહમ. અહમ એટલે ખબર છે, અહમ એટલે હું. જેમ બે પ્રકાર હોય છે, મમકાર અને અહંકાર. મમકાર એટલે મારાપણું, મમ મારાપણું, અને અહમ એટલે હું પણ. શરીર મારું અને હું શરીર, હું શરીર, એ શું આવ્યું? અહંભાવ, અહંકાર. અને શરીર આદિ મારા, એ શું આવ્યું? મમકાર, મમત્વ. તો અહીંયા અહંભાવ નથી, હું પણાનો અભિપ્રાય નથી કે મેં એને બચાવ્યું, ન બચાવત તો એ મરી જાત, એવો અહંભાવ આત્મભાવ નથી. તો શું છે એમને? ફરી તે કોની વાત ચાલે છે? હવે બીજા પેરેગ્રાફમાં, પહેલા પેરેગ્રાફમાં શેની વાત આવી? દયાધર્મની. વિતરાગતા એ દયાધર્મ. હવે બીજા પેરેગ્રાફમાં શેની વાત ચાલે છે? કે આવો જેને દયાધર્મ એટલે વિતરાગતા પ્રગટ થઈ છે એવા અહીંયા સમ્યક દ્રષ્ટિ લીધા. બાકી સાધક જીવ એને આવ્યા સાથે વિકલ્પના કાળમાં શું હોય છે? કે વિકલ્પના કાળમાં બચાવવાનો વિકલ્પ હોય છે, પણ હું એને બચાવી શકું છું એવો કર્તાપણાનો, પોતાના અહમપણાનો એવો ભાવ હોતો નથી. તો શું હોય છે? વિકલ્પના કાળે શું હોય છે? બચાવી શકું એવું નથી તો શું હોય છે? તે તો જાણે છે કે કોણ? ફરીથી કોણ જાણે છે? જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ, જે સમયસારમાં ફરીથી આવે છે. જેમ લોઢામાંથી કઈ બધી આઈટમો બનતી હોય, લોઢાના કડા ને બધું, અને સોનામાંથી શું બનતું હોય? સોનાની. એમ જ્ઞાનીના સર્વભાવો કેવા હોય છે? અજ્ઞાનમય. તો એ જ્ઞાની જ્ઞાતા છે. વિકલ્પ છે, સેજે એવો શરીરની ક્રિયા થાય તો થાય, બચવાનો છે તો બચે, અને તે વખતે જ્ઞાની કેવા રહે છે? જ્ઞાતા રહે છે. તો તે તો જાણે છે કે પર જીવનું જીવન તો તેની યોગ્યતાથી એક વાત, અને તેના આયુને કારણે છે. શું છે? બે વાત કહી લીધી. તે તો જાણે છે કે, તે તો એટલે કોણ જાણે છે? જ્ઞાની. કયા કાળમાં? વિકલ્પના કાળમાં. કારણ કે ત્યારે વિકલ્પ છે ને, વિકલ્પના કાળમાં જ્ઞાની આમ જાણે છે. ફરીથી કોણ જાણે છે? જ્ઞાની. ક્યારે? વિકલ્પના કાળમાં. આમ કહીને શું કહેવું છે? જ્ઞાનીની વાત કહીને શું કહેવું છે? તું પણ આવો થજે, જ્ઞાની જેવું થયા છે, જેવું પણમન એવો તું અભિપ્રાયને તારું પરિણમન. અજે અરે, કમસે કમ જ્ઞાની થવા પહેલાં જ્ઞાનીની શું વિચારણા છે એ તો જાણજે. તો એ જ્ઞાની જાણે છે કે પર જીવનું જીવન કહેવાથી પોતાની યોગ્યતા અને આયુષનું નિમિત્ત. આ શરીરમાં આપણે રહ્યા છીએ શેના કારણે? સરસ મજાનું ખોરાક આદિ લઈએ છીએ એના કારણે છે ને. ખોરાક ન લઈએ તો શું થાય? માણસ શું થાય? જીવે કે મારે? ચાલો બેમાંથી ઓપ્શન. ખોરાક ન ખાઈએ, પાણી ન પીએ, ઓક્સિજન શ્વાસ ન લઈએ તો આપણે શું થશે? જીવશું કે મરી જશું? કાંઈક તો થશે. બેમાં ઓપ્શન, હજી ત્રીજું દેવું છૂટશે. જીવશું કે મરશું? જીવશું ને. વીક થઈને ને જીવવું જોઈએ, જેટલું ખોરાક જોઈએ જેવું બધું હાઇજેનિક ફૂડ ને બધું જ મળશે તો જીવશું કે મરશું? કોઈ કહેશે ચાલો બે ઓપ્શન લઈએ, જીવશું. તેનો અર્થ કે જ્યાં સુધી આવવું મળશે ત્યાં સુધી કોઈ માણસ મરશે જ નહીં. સફિશિયન્ટ જ્યાં સુધી એર, વોટર, ફૂડ બધું જેને મળતું હશે એ કોઈ દી, અને ખાતા ખાતા કોઈ દી મરવો જ ન જોઈએ. તો જીવનમાં એક ફરીથી વિચારવું છે. જો ઘણા કહેશે ઘણા અને ઓછા, નિયમમાં ઘણા અને ઓછા ન હોય. અને એક વાત ફરીથી, સત્યમાં ક્યારે પર્સન્ટેજ ન હોય. સત્યના પર્સન્ટેજ એનું એક દ્રષ્ટાંત લઈએ છીએ ઘણી વાર, ફરીથી એક લઈએ. બે ને બે ચાર લખે તો એ જવાબ 100% સાચો છે, અને બે ને બે ત્રણ લખે તો કેટલા ટકા સાચો? 75%. આટલું તો ડિવિઝન આવડે, ચારનું ત્રણ કેટલા હોય? 75% છે કે નહીં? 25% રોંગ, 75% કેમ નહીં, કેમ નહીં ચાલે, એવું કશું કામ? જો એવો જ લોજિક લેવું હોય તો બે ને બે કેટલા લખવા આપણે? 8 લખશું, 16 લખશું, કેટલા ટકા થઈ જશે? 200%, 400% થઈ જશે. સત્ય ના ટકા ન હોય. સત્ય કેવું હોય છે? સંપૂર્ણ, અને નહીતર ખોટું ખોટું છે. તો અહીંયા આપણે તો એક સિદ્ધાંતની એક વાત લેવી છે કે એ અહીંયા જીવ, જો કદાચ આપણે લઈએ કે ખાવા પીને બધું છે એટલે જીવે છે, તો એ જ્યાં સુધી ક્રિયા ચાલુ હોય ત્યાં સુધી મરવો ન જોઈએ. અને ગત વિરુદ્ધ દેખાય છે કે નહીં? ઓછું વધારે હવે છોડી દેવાનું 100%. અને એ સામે જીવ જો નહીં ખાય અને તો મરી જશે, તો એવા તો ઘણા જોઈએ છે. ઋષભદેવ ભગવાનનું તો કદાચ કોઈ કહે નહીં, પણ અત્યારના ઘણા એવા છે ને, ઘણા મહિનાઓ વર્ષ કાતા નથી તોય એ જીવે છે. તો નિયમ શું થયો? જૈન દર્શન એ 100% નિયમ. તો અહીંયા બે પ્રકાર દેખાડે, પોતાની યોગ્યતા અને આયુષનું નિમિત્ત. એ આત્માનું એ શરીરમાં રહેવાની પોતાની યોગ્યતા છે, એ મૂળ કારણ છે. નિમિત્ત રૂપે જો લેવું હોય તો એટલું જ આયુષ એ લઈને આવ્યો છે. આમ પાછા બોલીએ, રામ રાખે એને, એમ તો પાછા બોલીએ ને પાછું કે જીવીએ છે સેનાથી? અરે ડૉક્ટર જો જીવતા રાખે તો સ્વયંનું આયુષ શું કામ પૂરું થઈ જાય છે નહીં? હાર્ટ સ્પેશિયાલિસ્ટને એટેક તો ન આવતો હોય ને, કેન્સર સ્પેશિયાલિસ્ટને કેન્સર ન થાય ને? તો દુનિયાને જીવતા રાખો ને તમે ખુદને કેમ નથી રાખતા? તો અહીંયા શું કીધું? જ્ઞાની શું જાણે છે કે પરનું એનું ટકવી કોના આધીન છે? બે, પોતાની યોગ્યતા અને નિમિત્ત રૂપે જોઈએ તો શું છે? આયુષ એને કારણે છે. તેમાં મારું શબ્દ શું છે? કાંઈ કર્તવ્ય નથી. કાંઈ શબ્દ થોડો આકરો લાગે, થોડુંક આટલી બધી મહેનત કરે ડૉક્ટર કે તમે એમ કહો તમે મન જીવાયડો નથી, કેમ માને ડૉક્ટર આટલું? જેમ કે ને ગુજરાતીમાં ક્યાં સુધી કહે ખબર છે? ક્યાં મોતના મુખમાંથી નહીં, મોતના મુખ એટલું બધું કરે ને તમે કહો એ કાંઈ કર્તવ્ય નથી, કેમ મનાય? આટલું બધું મહેનત કરી, આટલું બધું મેડિકલ સાયન્સ આગળ, તો એક વિચારવા જો હજી આગળ વધે કે હવે સ્ટેન્સિલ થઈ ગયું, અલ્ટિમેટ પહોંચી ગયા, સીટી સ્કેન ને MRI ને બધું થઈ ગયું, હવે એન્ડ આવી ગયો ને, હજી આગળ ક્યાં સુધી ચાલશે? ચાલો ક્યાં સુધી ચાલશે? આટલું એક બોડી છે, એમાં બધું નિયમ છે, કેટલી વેન્સ ને કેટલા બોન્સ ને શું બધું, તે હવે કેટલું આગળ વધશે? અનુમાન જ્ઞાન ક્યાંય દી પૂરું નથી થવાનું. શું છે આ બધા? શેના આધાર ચાલે છે? અનુમાન કરે એકબીજાના કારણે, આવું કરશે એટલે આવું છે. અનુમાન ક્યારેય પૂરું થઈ શકે નહીં, અને પ્રત્યક્ષ જ્ઞાનમાં પૂર્ણતા થયા વગર એને પ્રત્યક્ષ જ્ઞાન સર્વજ્ઞ સિવાય કોની પાસે? તો આ તો 12માં અનુમાન ચાલ્યા જ કરવાનું. જે પહેલાં સારું કહેતા હોય પછીમાં શું કહેશે? રોંગ કહેશે. અનુમાનમાં એવું જ ચાલવાનું છે. તો અહીંયા આપણે જઈએ તો જ્ઞાની શું માને છે કે આ જે જીવ બચ્યો છે એમાં મારું કેટલા પર્સન્ટેજ, મારું કાર્ય કેટલું છે? કાંઈ કર્તવ્ય નથી. શા માટે નથી? કારણ કે એની એટલી તેમાં રહેવાની યોગ્યતા હતી અને એટલું એનું આયુષ હતું. મેં એમાં કાંઈ જ કોન્ટ્રીબ્યુટ કર્યું નથી. હું ક્યાં હતો? તો કે વિકલ્પની ભૂમિકા હતી તો એક વિકલ્પ હતો, બાકી ખરેખર તો હું ક્યાં હતો? મારા જ્ઞાતા ભાવમાં હતો. વિકલ્પ થયો એનું પણ મને કર્તવ્ય કરતા બુદ્ધિ નથી. હું એક જ્ઞાન સ્વભાવી છું, હું મારા જ્ઞાતાપણામાં રહ્યો છું. વિકલ્પના કાળે વિકલ્પ આવ્યો હતો, સહેજે શરીરને એવી ક્રિયા થવાની હતો થઈ છે, બાકી એમાં મારું કાંઈ. અને અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે ને, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરીનું એમાં કાંઈ કર્તવ્ય. આપણે ઘણી વાર તો શું લઈએ છે, અમે ચલો ઉપાદાનથી ન કર્યું પણ અમે નિમિત્ત તો એટલું તો તમને અમને ક્રેડિટ આપવી પડશે, એટલા પોઈન્ટ આપવા પડશે કે નહીં? કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્ત માત્ર છું. એ પણ એક શબ્દ પ્રયોગ છે. બાકી જ્ઞાની પોતા પર કાર્યમાં નિમિત્ત પણ નથી માનતા, કારણ કે નિમિત્ત ક્યારે થવાશે? નૈમિત્તિક રાગ ઊભો કર્યો તો નિમિત્ત કહેવાશે. ઘડો બહેનો છે એ શેનાથી બહેનો છે? માટીના પોતાના સ્વયંના પરિણમન સ્વભાવથી. કુંભાર શું છે એ કહો તો, કહો તો એ શું છે? નિમિત્ત. કારણ કે ત્યાં શું હતો? ઘડો કરવો છે એવા વિકલ્પનો નૈમિતિક ભાવ હતો. તો પછી ઘડો થયો તો એ બે વચ્ચે શું કહેવાય? નિમિત્ત નૈમિતિક. એમ અહીંયા જ્ઞાનીને તે વખતે, એટલા માટે વિકલ્પ છે એટલે નિમિત્ત માત્ર છે, બાકી તો સ્વરૂપમાં લીનતામાં હોય તો નિમિત્ત માત્રની પણ છે નહીં. તો અહીંયા હું કરતા નથી પણ એક નિમિત્ત, કારણ કે એને બચાવવાનો શું હતો? ફરીથી વિકલ્પ કે અભિપ્રાય, આ બે તો જુદું પાડવું જ પડશે, નહીં તો ગુજરાતીમાં શું એ ગરબડ ગોટા થવાના છે. અભિપ્રાય જુદું છે અને વિકલ્પનું પ્રણમન જુદું છે. અભિપ્રાય એ શ્રદ્ધા છે અને વિકલ્પનું એ પ્રણમન ચારિત્ર સંબંધ, બે જુદા જાણવાના છે. અને આ બે ક્યાં બે જુદા દેખાશે આપણને? સાધક દશામાં. અજ્ઞાન દશામાં તો અભિપ્રાય પણ એવો ને વિકલ્પ એ તરફનો, અને પરમાત્માને પણ બે પૂર્ણ થઈ ગયા. ખાલી સાધક દશામાં શું હોય છે? વિકલ્પ અને અભિપ્રાય. તો અહીંયા જ્ઞાની કે હું એમાં કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્ત માત્ર છું. ઓહા, ધર્મી પુરુષ તો પરના જીવન સમયે પોતાને જે પરદ્રયાનો વિકલ્પ થયો અને યોગની ક્રિયા થઈ. યોગની ક્રિયા એટલે શું લેશું અહીંયા? યોગ, યોગ પ્રદેશોનું કંપન, હાથ લાંબો ને એવું થાય એમાં પ્રદેશોનું શું થાય? કંપન છે ને, એ અપેક્ષા. તો ફરીથી ધર્મી પુરુષ તો પરના જીવન સમયે, શબ્દ કેમ આવો લીધો? પરના જીવન સમયે એનું આયુષ હતું એટલે બચ્યો છે, એવું નથી કે મયરો ને હતો અને મેં એને જીવાડ્યો, એમ નથી. એનું શું હતું? એ આયુષને રહેવાની પોતાની એની યોગ્યતા હતી. એટલે પરના જીવન સમયે, પર જે જીવ બચ્યો છે એ શેના કારણે? એની પોતાની યોગ્યતા ને એનું આયુષ. મેં એને બચાવ્યો નથી જીવન સમયે. તો મને શું હતું? જ્ઞાન. પોતાને જે પરદ્રયાનો વિકલ્પ અને યોગની ક્રિયા થઈ, હાથ આદિનું જે થયું એને યોગની ક્રિયા, તેનો પણ માત્ર જાણનાર રહે છે, કરતા થતો નથી. વિકલ્પની દશામાં વિકલ્પ આવ્યો છે, બારમાં હાથ આદિની પ્રદેશોનું કંપન યોગની ક્રિયા થઈ છે, અરે એનો પણ ખરેખર હું તો કેવો રહું છું? જાણનાર જ્ઞાતા. એક વિચાર શબ્દ આપણે સોની શબ્દ વાપરીએ તો એનો વેપાર છે ને, તો દૂધનો વેપાર હશે કે કંઈક બીજો કન્સ્ટ્રક્શનનો ને એવું કાંઈક હશે? એવું ક્યાંથી ખબર પડે? સોની શબ્દ છે. હવે એ કદાચ ગમે ધંધો કરતો હોય ને, સોની શેનો વેપાર કરે? લોખંડનો કે દૂધનો કે શેનો કરતો હશે? કેમ ખબર પડે? કેમ? અરે ભાઈ, સોની શબ્દ કોને સૂચવે છે? એમ શબ્દ શું છે? જ્ઞાની. તો જ્ઞાની શબ્દ લઈએ અને વિચારીએ શું કરતા શું હશે? અરે ભાઈ, જ્ઞાની શબ્દ, જ્ઞાની શબ્દ કરતા ભાવથી આવ્યો છે કે જ્ઞાતા ભાવથી આવ્યો છે? જ્ઞાની શબ્દ પ્રયોગ શેના ઉપરથી આવ્યો છે? જ્ઞાતાપણું. અને તો જ્ઞાતાપણું તો વિચારતો નથી જ્ઞાની. તો એ જ્ઞાની શું વિચારે છે? કે જે પરદ્રયાનો વિકલ્પ નહીં થયો એનો હું કેવો છું? તેનો પણ માત્ર જાણનાર રહે છે, કરતા થતો નથી. આ બધી માથાકૂટ કરતા સેલો એક રસ્તો બતાવી દો તે કામ જલ્દી પૂરું થાય ને. મન નથી લાગતું હવે કેટલા વર્ષોથી બધું એ જ દેખાડવા જેવું છે. ધર્મનું પણમન કરવું એને કોઈ દરકાર કે એની વેલ્યુ નથી લાગતી કિંમત. જેમ કે ને બહારમાં જલ્દી કામ પૂરું કરીને એક શું નેગ્લેક્ટ કરતા હોય એમાં વચ્ચે આવી પડ્યું, એના જેવું છે કે જલ્દી પૂરું કરી તો સારું છે. દિવસ હવે પૂરા થઈ ગયા, કાલ કેટલા દિવસ બાકી રહ્યા? હવે કેટલા દિવસ બાકી? એક જ દિવસ બાકી રહ્યો ને, પછી તો પરમદીથી બધી. કેટલા દિવસ ધર્મની આરાધનાના કેટલા દિવસ બાકી છે? કેટલા? નહીં, ક્ષમાવણી સુધી નહીં, ત્રણ દિવસ બાકી છે ને. કાલે છે, પછી પરમદિવસ શું છે? રત્નત્રય ચારિત્રની આરાધના, રત્નત્રયની પૂર્ણતા, અને પછી પરમ દિવસે શું છે? ક્ષમાવણી ત્રણ દી છે ને મિનિમમ બાકી છે ને, તો કેટલા આખી જિંદગી થોડી આ કાંઈ બીજા કાંઈ કામ હોય કે ન હોય. અરે આખી જિંદગી નહીં, એક વાત વિચાર, હવે જે કોઈ મારી સાધનાના ભવો રહ્યા છે એમાં મને આત્મા સિવાય બીજું કાંઈ ન હોય, હવેની અનંતકાળ આત્મતત્વના ભોગવટામાં જ વહો માને, મને મારા ચૈતન્ય સિવાય હવે મારે ક્ષણ માત્ર પણ મારે ક્યાંય એકાકાર થઈને રહેવું નથી. સાધનાના અલ્પભવ, સાધનાનો અનંતકાળ ન હોય, સાધનાનો અલ્પકાળ જે કોઈ સ્વરૂપની સાધના અને પછી અનંતકાળ શેમાં હોય, આત્મતત્વના ભોગવટામાં. આવા બધા શબ્દો છે સમયસરમાં, સ્વાધ્યાય મંદિરમાં પણ લખેલા હોય છે, પણ શું થાય બધું થોડુંક એ તો ડેકોરેશનના પીસ હોય એટલે ખાલી જોઈ લેતા હશો. એક ભાવના કેવી હોવી જોઈએ. ચલો તો અહીંયા તો હું કેવો છું, જાણનાર કરતા થતો નથી. બનાસીદાસજીએ નાટક સમયસરમાં એટલા માટે કરે કર્મ સો હી કરતારા, જો જાણે સો જાણનાર, હા જાણે સો કરતા નહીં કોઈ, કરતા સો જાણે નહીં હોય. જ્યાં બે વિરુદ્ધતા છે, રાગનું કરતાપણું અને રાગનું જ્ઞાતાપણું, બે ભાવ, શ્રદ્ધામાં બે વિપરીત ભાવ ક્યારેય સાથે નહીં હોય. ચારિત્રની અલ્પતામાં રાગ અને વિતરાગતા સાથે મિશ્ર ધારા હશે, પણ શ્રદ્ધામાં ક્યારેય સમ્યકપણું અને મિથ્યાપણું બે ધારા નહીં હોય. શ્રદ્ધામાં કેવી હશે, કાં તો પૂર્ણપણે મિથ્યા અને કાં તો પૂર્ણપણે સમ્ય. તો એ અહીંયા છે કે એ જ્ઞાની જાણનાર જ રહે છે, કરતા થતો નથી, તો પછી પરના જીવનનો કરતા કેમ થાય? શું ગુરુદેવશ્રી ન્યાય આપો ફરીથી, હું જ્યાં પોતાના જે શરીરાદિની ક્રિયા થઈ એનો પણ હું જો કરતા નથી યોગ ભાવનો, તો બીજા જીવને કરું એનો પ્રશ્ન તો છે જ નહીં. પોતાના ખરેખર તો વિકલ્પનોય હું તો કરતા નથી થતો, બીજા જીવને બચાવવાનો જે યોગની ક્રિયા થઈ અને વિકલ્પ થયો એનો પણ જો હું કરતા નથી તો બીજા જીવને હું બચાવું છું, એ વાત તો ઘણી એ દૂર છે. જ્ઞાતા ભાવમાંથી જ્ઞાની ક્યારેય બહાર આવતા જ નથી, અને કરતાપણામાં એકત્વ ક્યાંય કરતા નથી, તો પછી પરના જીવનનો કરતા તે કેમ થાય? બાપુ, ગુરુદેવજી આવા શબ્દો ઘણી વાર વાપરતા હોય છે ને, ભગવાન, ભાઈ, બાપુ, એવા બધા શેના માટે? સંસ્કૃતમાં જેવી રીતે શબ્દ આવતો હોય ને, અહી અહી શબ્દ આવે છે ને કલશમાં, અહી શબ્દ, અને એનો અર્થ શું છે? સંસ્કૃતમાં એક કોમળ સંબોધન હોય, કોઈને પ્રેમથી બોલાય ને કેમ ભાઈ આમ, એમ ગુરુદેવજી આ શબ્દો દ્વારા આપણને પ્રેમથી સમજાય, બાપુ, ભાઈ, ભગવાન કહીને. એક જ્ઞાનીના હૃદયમાં નિરંતર કોમળતા હોય છે, કરુણા હોય છે, કદાચ જ્ઞાનીના કડક શબ્દોમાં પણ એમની કરુણા હોય છે. ક્યારે એમ ન વિચારો, કોઈ એક વાર તો એ વિચારી લેવું, કદાચ જ્ઞાનીના કડક શબ્દો જેમ સમયસારમાં આવે, હે દુરાત્મન આત્માનો, ત્યારે એમ સમજવું જ્ઞાનીએ મારા ઉપર યથાર્થ આજે ઘણી કરુણા કરી, મારી વિપરીતતા શું છે મને ખ્યાલમાં નહોતી આવતી, આ શબ્દો દ્વારા મારી વિપરીતતાનો ખ્યાલ આવે. જ્ઞાનીના કોઈ શબ્દોમાંથી આત્મહિત એમાં કાઢતા આવડવું. જ્ઞાનીને દ્વેષ ભાવતી રે દુરાત્મા ન કીધું હોય, પણ તું તારી દશાનો કેવી વિપરીતતા થઈ રહી છે એનો વિચાર તને નથી કે ભાવિમાં આ દશાનું ફળ શું આવશે? તો એ રીતે અહીંયા તો ગુરુદેવ તો પ્રેમથી જ કહેતા હોય કરુણાથી કે બાપુ, પરની દયા હું પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વને અજ્ઞાન ભાવ છે. ફરીથી શબ્દ શું છે? માન્યતા. પરની દયા પાળવાનું શું હોઈ શકે છે? વિકલ્પ હોય, અભિપ્રાય ન હોય, બે ફરક છે. પરની દયા પાળવાનો વિકલ્પ તો ક્યાં સુધી હોય? છઠ્ઠા ગુણસ્થાન સુધી મુનિરાજને પણ હોય છે, અને એનું નામ તો 99 કોટી હિંસાનો ત્યાગ, અહિંસા મહાવ્રત છે. પેલો શેનો નિષેધ છે? ભાવનો કે અભિપ્રાયનો? હું બીજાને બચાવી શકું છું એવો અભિપ્રાય છોડજે, બચાવવાનો ભાવ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી આવશે. તો હું પરની દયા પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વને અજ્ઞાન ભાવ છે, અને એ શેનું કારણ છે? દીર્ઘ સંસારનું. ફરીથી કોણ દીર્ઘ સંસારનું કારણ? માન્યતા, વિપરીત માન્યતા. અને બચાવવાનો વિકલ્પ એ કોનું કારણ છે? મોક્ષનું કારણ. અરે તો શેનું કારણ? બીજાને બચાવવાનો વિકલ્પ, રાગ, એ શેનું કારણ? એ સંસારનું કારણ છે, પણ અલ્પ સંસાર. અસ્થિરતાનો વિકલ્પ છે, એ પણ શેનું કારણ છે? છે તો સંસારનું જ છે, પણ એ કેવું છે? અલ્પ. અને વિપરીત માન્યતા છે, એ કેવું છે? દીર્ઘ. દીર્ઘ ઇઝ ઇક્વલ ટુ અનંત સંસારનું કારણ. તો એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાઈ, વિતરાગ માર્ગની આવી વાત જો છેલ્લે ગુરુદેવસિંહ કન્કલુઝન કરે છે, આવી વાત કોઈ દી સાંભળી જ નહીં હોય કંઈ. બારમાં દયા ધર્મ એટલે તો બીજા જીવને બચાવો, ન મારો, એને જ પૂરી થઈ જાય. અહીંયા તો આખી ક્યાંથી વાત લઈને યથાર્થ વિતરાગતા એ જ દયાધર્મથી લઈને વિકલ્પની વાતમાં પણ કહી દીધું, એ બચાવવાનો અભિપ્રાય નહીં કરતો, બચાવવાનો વિકલ્પ હશે તને જ્ઞાની નીકળે. તો આવી વિતરાગ માર્ગની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. બીજે કઈ વાત હશે? નિશ્ચયની કે વ્યવહારની? ન તો નિશ્ચય હોય ત્યાં જ વ્યવહાર હશે. ઉપાદાનની વાતમાં જ સાથે નિમિત્ત હશે, નહીં તો કર્તા બુદ્ધિ હશે. તો એ રીતે સુંદર વિષય ગુરુદેવસિંહે કે દયા ધર્મ એટલે શું એ આપણને અંતરંગની વિતરાગતા અને બાયના ભૂમિકાનો વિકલ્પ બેની વાત કરીને ક્યાંય પણ બીજા જીવને બચાવવાનો, મારવાનો એવી વિપરીત અભિપ્રાય ક્યારેય કરીશ નહીં.
મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આજે જેને કોઈને રકમ લખાવેલી છે અને કોઈએ એડ પણ કરી છે, કોઈ એકમાં બે પણ કર્યા છે, એ બધાના નામ આપણે આવતીકાલે જાહેર કરીશું. જે કોઈ બાકી રહી ગયા છે એની કાલે આપણે જાહેર.
તીર્થંકરો જગતના જયવંતવાસો, ઓમકારનાદ જિનનો જયવંતવાસો, જિનના સમો શરણ સૌ જયવંતવાસો, ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો, નમો હું તીર્થ નાયકને, નમો ઓમકાર નાદને, ઓમકાર સંગર્યોજેણે, નમો તે કુંદ કુંદને, અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કહનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ રાજનો. આશ્ચર્ય સિદ્ધ સ્વામી પ્રાપ્ત લોકાગર વિરાજમાન રુષ્પાધિમાન પરમ સ્વામી જિનેન્દ્ર ભગવાનનો જય હો. વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભાયમાન શ્રીમંદરાદિ અજિત વેરે પરંત વિશ્વિરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય દિન મંદિરમાં જયવંતપણી વિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાનમય મુદ્રી દ્વાદશાંગમય પરમાગમ સમયસારાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રના ભવ્ય ભક્તોની જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તાળહાર અનંત અનંત ઉપકારી શ્રી કહન ગુરુ દેવનો જય હો. પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવનો જય હો. શાશ્વત પર્વત પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન તર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસ કે લિયે જિન વાણી માં કો વંદના સતવાર હૈ. બોલો સમસ્ત જીનવાણી માતનો જય હો.